એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજના આ સેશનમાં આપણે એક એવા પુસ્તક અને વિચારની આમ તો કહીએ કે ઊંડી છણાવટ કરવાના છીએ જેણે દુનિયાને જોવાની આપણી દ્રષ્ટિને પડકારી છે. પુસ્તક છે નીલ ડેવિડસનનું રાષ્ટ્ર રાજ્યો ચેતના અને સ્પર્ધા એક માર્ક્સવાદી વિશ્લેષણ. આપણે રોજબરોજ રાષ્ટ્ર દેશભક્તિ રાષ્ટ્રવાદ જેવા શબ્દો સાંભળીએ છીએ અનુભવીએ છીએ નહીં, પણ શું આપણે ક્યારે અટકીને વિચાર્યું છે કે આ રાષ્ટ્ર ખરેખર આવ્યું ક્યાંથી? શું તે હંમેશાથી હતું? આ પુસ્તક મને લાગે છે કે આપણને આ જ સવાલોના મૂળ સુધી લઈ જાય છે.
હા, ખરેખર. અને આજકાલ તો જુઓ દુનિયાભરમાં રાષ્ટ્રવાદનો કેવો જુવાળ છે. ક્યાંક એ ઓળખ માટેની લડાઈ છે તો ક્યાંક આંતરરાષ્ટ્રીય તણાવનું કારણ બની જાય છે. એટલે આવા સમયે આ પુસ્તક ખરેખર ખૂબ જ પ્રાસંગિક બની રહે છે. ડેવિડસન આપણને પૂછવા પ્રેરે છે, ભાઈ આ રાષ્ટ્ર રાજ્ય જે છે શું એ જ રાજકીય સંગઠનનું એકમાત્ર અંતિમ સ્વરૂપ છે? એનો ઉદ્ભવ કેવી રીતે થયો અને મૂડીવાદ સાથે એનો સંબંધ શું છે? મને લાગે છે કે આ સમજણ આપણને વર્તમાન રાજકીય અને સામાજિક ઘટનાક્રમને સમજવા માટે એક નવો, કદાચ વધુ ઊંડો પરિપ્રેક્ષ્ય આપી શકે છે. પુસ્તક એક માર્ક્સવાદી દ્રષ્ટિકોણથી આ જટિલ મુદ્દાઓને ખોલવાનો પ્રયાસ કરે છે, એ વાત સાચી.
તો ચાલો ને શરૂઆત કરીએ લેખક નીલ ડેવિડસનના પરિચયથી. કોણ હતા નીલ ડેવિડસન? નીલ ડેવિડસન, જેમનો સમયગાળો 1957થી 2020નો રહ્યો, એ સ્કોટલેન્ડના એક જાણીતા માર્ક્સવાદી ઇતિહાસકાર હતા, સમાજશાસ્ત્રી પણ અને રાજકીય કાર્યકર પણ. તેઓ માત્ર યુનિવર્સિટીના પ્રોફેસર નહોતા, ગ્લાસ્ગો યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર ભણાવતા હતા, પણ સાથે સાથે એક સક્રિય બૌદ્ધિક અને સમાજવાદી ચળવળના હિમાયતી પણ હતા.
એમની ખાસિયત એ હતી કે તેઓ સિદ્ધાંત અને ઇતિહાસને, ખાસ કરીને માર્ક્સવાદી વિશ્લેષણને, વાસ્તવિક ઐતિહાસિક ઘટનાઓ સાથે બખૂબી જોડતા હતા. એમનું સંશોધન ક્ષેત્ર પણ ઘણું વિશાળ હતું. રાજ્ય કેવી રીતે બને, ક્રાંતિઓ કેમ થાય, મૂડીવાદનો વિકાસ કેવી રીતે થયો, આ બધું. એમનું એક ખૂબ જ નોંધપાત્ર પુસ્તક છે, ડિસ્કવરિંગ ધ સ્કોટિશ રિવોલ્યુશન 1692-1746. એને તો પ્રતિષ્ઠિત ડોયચર મેમોરિયલ પ્રાઇઝ પણ મળ્યું હતું. અને આ પુસ્તક મૂળભૂત રીતે બ્રિટિશ રાજ્યના નિર્માણ અને સ્કોટલેન્ડમાં મૂડીવાદના ઉદય પર કેન્દ્રિત હતું. અને મારું માનવું છે કે આ અભ્યાસે જ તેમના રાષ્ટ્ર રાજ્યો વિશેના વિચારોનો પાયો નાખ્યો.
પણ એમનો દ્રષ્ટિકોણ શા માટે આટલો અલગ પડે છે? શું ફક્ત માર્ક્સવાદી હતા એટલે, કે કંઈક બીજું હતું?
ના, એનાથી પણ વિશેષ છે. તેઓ જેને પોલિટિકલ માર્ક્સિઝમ કહે છે એ વિચારધારાનો ઉપયોગ કરે છે. હવે આનો સરળ અર્થ શું? તો એ કે બધું જ કંઈ ખાલી અર્થતંત્ર કે પૈસાથી નક્કી નથી થતું, પણ એ જોવું જરૂરી છે કે આર્થિક વ્યવસ્થા જેમ કે મૂડીવાદ અને રાજકીય સ્વરૂપો જેમ કે રાજ્ય અને વિચારો જેમ કે રાષ્ટ્રવાદ, આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે, એકબીજા પર કેવી અસર કરે છે. તેઓ રાષ્ટ્ર રાજ્યને કોઈ કુદરતી કે અનિવાર્ય વસ્તુ નથી ગણતા, એને બદલે એના મૂળ મૂડીવાદના ઇતિહાસમાં શોધે છે. અને હા, સ્કોટલેન્ડના ઇતિહાસનું તેમનું જે ઊંડું જ્ઞાન હતું એ એમને બ્રિટિશ રાષ્ટ્ર રાજ્યના નિર્માણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે એમના વિશ્લેષણ માટે.
અને એમને લખવાની શૈલી પણ મેં સાંભળ્યું છે કંઈક અલગ જ હતી.
બિલકુલ, એકદમ સ્પષ્ટ, દલીલ આધારિત અને ઘણીવાર જે સ્થાપિત માન્યતાઓ હોય ને એને સીધો પડકાર ફેંકતી. અને હા, તેઓ સ્કોટિશ સ્વતંત્રતાની ચર્ચામાં પણ સક્રિય હતા, એટલે એમના લખાણમાં એક પ્રકારની સક્રિયતાની એક ધાર જોવા મળે છે.
ઓકે, તો હવે આવીએ પુસ્તકના હાર્દ પર. ડેવિડસનનો મુખ્ય તર્ક શું છે, એમનો સેન્ટ્રલ આર્ગ્યુમેન્ટ?
હા, આ ખરેખર વિચારવા જેવું છે. તેઓ કહે છે કે ભાઈ આ રાષ્ટ્ર રાજ્ય જે છે, જેને આજે આપણે આખી દુનિયામાં રાજકીય વ્યવસ્થાનું મુખ્ય સ્વરૂપ માનીએ છીએ ને, તે કંઈ આકાશમાંથી નથી ટપક્યું કે સદીઓથી ચાલ્યો આવતું કોઈ કુદરતી સ્વરૂપ પણ નથી. એ તો ઇતિહાસની એક ચોક્કસ પેદાશ છે, ખાસ કરીને મૂડીવાદી વિકાસની. એનો ઉદ્ભવ અને ફેલાવો કેમ થયો? તો કે મૂડી એકઠી કરવાની, કેપિટલ એક્યુમ્યુલેશન અને રાષ્ટ્રો વચ્ચેની જે સ્પર્ધા છે એની જરૂરિયાતો પૂરી કરવા માટે.
ઓહો, એટલે કે જે રાષ્ટ્રીય ચેતના કે દેશભક્તિ આપણે અનુભવીએ છીએ એ પણ સંપૂર્ણપણે કુદરતી નથી, એને ઘડવામાં આવી છે, એવું કહેવા માંગે છે
ડેવિડસનના મતે? હા, બરાબર. તેઓ દલીલ કરે છે કે રાષ્ટ્રીય ચેતના મોટે ભાગે મૂડીવાદી સમાજને ટકાવી રાખવા અને એના હિતોને આગળ વધારવા માટે વિકસાવવામાં આવેલી એક વિચારધારા છે. એટલે પુસ્તકનો મુખ્ય હેતુ શું? તો કે રાષ્ટ્ર રાજ્યનો એક ભૌતિકવાદી સિદ્ધાંત રજૂ કરવો, મતલબ કે આર્થિક અને સામાજિક પરિબળો પર આધારિત સિદ્ધાંત. તે પેલી પ્રાચીન રાષ્ટ્રો જેવી રોમાન્ટિક કલ્પનાઓને પડકારે છે અને બતાવે છે કે રાષ્ટ્ર રાજ્યોનો ઉદય અને ફેલાવો મૂડીવાદના વિકાસ સાથે ગાઢ રીતે જોડાયેલો છે.
અને પુસ્તક રાષ્ટ્રવાદના બેવડા ચહેરાની પણ વાત કરે છે ને, કંઈક પ્રગતિશીલ અને પ્રતિક્રિયાશીલ જેવું.
બરાબર પકડ્યું. તે સમજાવે છે કે રાષ્ટ્રવાદ ક્યારેક પ્રગતિશીલ હોઈ શકે છે. જેમ કે કોઈ દેશ ગુલામીમાંથી મુક્તિ મેળવવા લડતો હોય ત્યારે એ પોઝિટિવ છે, પરંતુ તે જ રાષ્ટ્રવાદ અત્યંત પ્રતિક્રિયાશીલ પણ બની શકે છે, જે યુદ્ધો કરાવે, સામ્રાજ્યવાદ ફેલાવે, બીજા સમુદાયો પ્રત્યે નફરત ફેલાવે. એટલે રાષ્ટ્રવાદને હંમેશા એક જ ચશ્માથી ન જોઈ શકાય, એની બે બાજુ છે.
સમજાયું. તો પુસ્તકની આખી સફર કેવી રીતે આગળ વધે છે, શરૂઆતથી અંત સુધી?
જો, ડેવિડસન ખૂબ જ પદ્ધતિસર આગળ વધે છે, એકદમ વ્યવસ્થિત. પહેલા ભાગમાં તેઓ મુખ્ય શબ્દો રાષ્ટ્ર, રાજ્ય, રાષ્ટ્રવાદ, રાષ્ટ્ર રાજ્ય આ બધાની સ્પષ્ટ વ્યાખ્યા આપે છે. કારણ કે આપણે ઘણીવાર આ શબ્દોનો અર્થ ગેરસમજથી કરતા હોઈએ છીએ, ખબર છે? પછી બીજા ભાગમાં તેઓ રાષ્ટ્ર રાજ્યના મૂળિયાને ઇતિહાસમાં શોધે છે, ખાસ કરીને ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને અમેરિકાની બુર્ઝવા ક્રાંતિઓમાં. બુર્ઝવા એટલે મધ્યમવર્ગીય અથવા પૂંજીવાદી ક્રાંતિઓ.
ઓકે. અને પછી આ વિચાર આખી દુનિયામાં કેવી રીતે ફેલાયો? કારણ કે રાષ્ટ્ર રાજ્ય તો ખાલી આ ત્રણ દેશોમાં નથી બન્યા.
બરાબર. એ સમજાવવા માટે ત્રીજા ભાગમાં ડેવિડસન રશિયન ક્રાંતિકારી લિયોન ટ્રોટ્સકીના અસમાન અને સંયુક્ત વિકાસ, ઇવન એન્ડ કમ્બાઇન્ડ ડેવલપમેન્ટનો સિદ્ધાંત ઉપયોગ કરે છે. એના દ્વારા તે બતાવે છે કે કેવી રીતે જર્મની, ઇટાલી, જાપાન જેવા દેશોમાં સ્પર્ધાના દબાણને કારણે ઉપરથી ક્રાંતિઓ થઈ, એટલે કે તેના શાસક વર્ગોએ પોતે જ રાજ્યનું આધુનિકીકરણ કરીને રાષ્ટ્ર રાજ્યનું નિર્માણ કર્યું. અને પછી વસાહતી શાસન હેઠળના દેશોમાં શું થયું? તો કે મુક્તિ ચળવળોએ આઝાદી માટે લડતી વખતે પશ્ચિમી દેશો પાસેથી જ રાષ્ટ્ર રાજ્યનું મોડેલ અપનાવી લીધું.
અને છેલ્લે ચોથા ભાગમાં તેઓ આજના સમયની વાત કરે છે, વર્તમાન પરિસ્થિતિ.
હા, બરાબર. ચોથો ભાગ સમકાલીન મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જેમ કે શું વૈશ્વિકીકરણ આવ્યું એટલે રાષ્ટ્ર રાજ્ય ખતમ થઈ ગયું? ડેવિડસન કહે છે, ના, બિલકુલ નહીં. આધુનિક અલગતાવાદી ચળવળો ચાલે છે, જેમ કે સ્કોટલેન્ડમાં. એનું શું મહત્વ છે? યુરોપિયન યુનિયન જેવી સંસ્થાઓ છે તો શું એ રાષ્ટ્ર રાજ્યનો વિકલ્પ છે? ડેવિડસન એને રાજ્યોનું એક જૂથ, કાર્ટેલ માને છે, વિકલ્પ નહીં. અને અંતે તેઓ દલીલ કરે છે કે ભાઈ, રાષ્ટ્ર રાજ્ય પ્રણાલીની મર્યાદાઓ છે અને તેને ઓળંગીને આપણે સમાજવાદી આંતરરાષ્ટ્રીયવાદ તરફ જવાની જરૂર છે.
ચાલો, આ તો થઈ આખા પુસ્તકની રૂપરેખા. હવે કેટલાક મુખ્ય વિભાગોમાં થોડું વધુ ઊંડા ઉતરીએ. પહેલો ભાગ, જે ખ્યાલો અને વ્યાખ્યાઓ પર છે, એનું શું મહત્વ છે? કેમ આટલી બધી વ્યાખ્યાઓ?
આ ભાગ તો પાયો છે, સમજ્યા? ડેવિડસન પહેલા સ્પષ્ટ કરે છે કે રાજ્ય એટલે શું. મૂળભૂત રીતે શાસક વર્ગનું હેત સાચવતું એક તંત્ર. પછી મૂડીવાદી રાજ્ય, એ ખાસ છે. કેમ? કારણ કે તેમાં રાજકારણ અને અર્થતંત્ર આમ દેખીતી રીતે અલગ લાગે પણ અંદરખાને જોડાયેલા હોય છે. રાષ્ટ્ર વિશે તે બેનેડિક્ટ એન્ડરસનનો વિચાર વાપરે છે, કાલ્પનિક સમુદાય, ઇમેજિન્ડ કમ્યુનિટી. મતલબ કે આપણે બધા એકબીજાને ક્યાં ઓળખીએ છીએ, પણ છાપા, શિક્ષણ, ઇતિહાસ આ બધા દ્વારા આપણે એક આપણેની ભાવના અનુભવીએ છીએ, જાણે એક અદૃશ્ય કુટુંબના સભ્યો હોઈએ. આ જે ભાવના છે, એટલે કે રાષ્ટ્રીય ચેતના, એ મોટાભાગે રાજ્ય દ્વારા જ પ્રોત્સાહિત કરાય છે, ઘડવામાં આવે છે. અને રાષ્ટ્રવાદ એ વિચારધારા છે જે આ રાજ્ય અને કાલ્પનિક રાષ્ટ્રને જોડે છે. એટલે આ શબ્દોની સ્પષ્ટતા વગર આગળની દલીલો સમજવી મુશ્કેલ બને. એટલે આ ભાગ ખૂબ જ મહત્વનો છે.
બરાબર. હવે બીજો ભાગ, જે બુર્ઝવા ક્રાંતિઓની વાત કરે છે, એમાં ઇંગ્લેન્ડ, ગ્રેટ બ્રિટનનો કિસ્સો મને રસપ્રદ લાગ્યો. તમે કહ્યું કે ત્યાં રાજ્ય પહેલા બન્યું.
હા, એ જ તો મુદ્દો છે. ડેવિડસન દલીલ કરે છે કે બ્રિટનમાં મૂડીવાદી રાજ્યનું નિર્માણ થયું, જેમ કે 1707માં ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડનું જોડાણ થયું, યુનિયન થયું. એ બ્રિટિશ રાષ્ટ્રીય ઓળખ પૂરી રીતે વિકસે એ પહેલાં થયું. અહીં રાજ્યની રચના મુખ્યત્વે આર્થિક અને લશ્કરી જરૂરિયાતો માટે થઈ હતી, અને રાષ્ટ્રીય ઓળખ તો પાછળથી તેને અનુરૂપ ઘડાઈ, એટલે ક્રમ ઉલટો હતો એમ કહી શકાય.
જ્યારે અમેરિકા અને ફ્રાન્સમાં અલગ હતું.
હા, થોડું અલગ. ત્યાં ક્રાંતિઓ લોકોના શાસન એટલે કે પોપ્યુલર સવરેનિટીના નામે થઈ. એમણે નવા ગણરાજ્યો સ્થાપ્યા અને સાથે સાથે એક નવી રાષ્ટ્રીય ઓળખ, નાગરિકતા, એ પણ સભાનપણે ઘડી. ઉપરથી નીચે નહીં, પણ નીચેથી ઉપર. અહીં રાજ્યને રાષ્ટ્ર જાણે એક સાથે નીચેથી ઉપર તરફ બોટમ અપ વિકસ્યા હોય તેવું લાગે છે. અને આ મોડલ પછી ઘણા દેશો માટે પ્રેરણારૂપ બન્યું.
એ તો થઈ શરૂઆતની વાત, પણ ભાગ ત્રણમાં જે ઉપરથી ક્રાંતિ અને અસમાન અને સંયુક્ત વિકાસની વાત છે, એ થોડી વધુ સમજાવશો? મને એ જરા જટિલ લાગે છે.
જરૂર. ઉપરથી ક્રાંતિનો સીધો અર્થ એ છે કે અમુક દેશોમાં જેમ કે જર્મની, ઇટાલી, જાપાન, ત્યાં પરંપરાગત શાસક વર્ગો હતા, રાજાઓ, જમીનદારો. એમણે પોતે જ રાજ્યનું આધુનિકીકરણ કર્યું. એમણે જ રાષ્ટ્ર રાજ્ય બનાવ્યું. કેમ કર્યું? કારણ કે તેઓ બ્રિટન અને ફ્રાન્સ જેવા જે વધુ વિકસિત દેશો હતા, એમની સાથે આર્થિક અને લશ્કરી સ્પર્ધામાં ટકી રહેવા માંગતા હતા. એટલે એમણે રાષ્ટ્રવાદનો ઉપયોગ કર્યો લોકોને એક કરવા માટે અને પોતાનું શાસન મજબૂત કરવા માટે. રાજ્ય દ્વારા રાષ્ટ્રવાદ લાદવામાં આવ્યો એમ કહી શકાય.
ઓકે, અને વસાહતવાદ હેઠળના દેશોમાં શું થયું? ત્યાં પેલો અસમાન અને સંયુક્ત વિકાસ કેવી રીતે લાગુ પડે?
જુઓ, અહીં પરિસ્થિતિ જટિલ હતી. વસાહતોમાં મૂડીવાદ અને આધુનિક રાજ્યની જે રચનાઓ હતી એ બહારથી આવી, શાસકો દ્વારા લાદવામાં આવી હતી. તે ત્યાંના સમાજ સાથે કુદરતી રીતે વિકસી નહોતી એટલે અસમાન વિકાસ થયો. પછી જ્યારે આઝાદીની ચળવળો શરૂ થઈ ત્યારે એમના નેતાઓએ સ્વતંત્રતા મેળવવા માટે શું કર્યું? એમને પશ્ચિમી રાષ્ટ્રરાજ્યનું મોડેલ જ અપનાવી લીધું. પોતાની સંસદ, પોતાનું લશ્કર, પોતાની સરહદો. આ એક રીતે સંયુક્ત વિકાસ છે, એટલે કે પછાતપણાની સાથે આધુનિક સ્વરૂપોનું મિશ્રણ. આમાં સામ્રાજ્યવાદ વિરોધી પ્રગતિશીલ તત્વ ચોક્કસ હતું, પણ વિરોધાભાસ એ હતો કે આ નવા રાષ્ટ્રરાજ્યોમાં ઘણીવાર નવા શાસક વર્ગો ઉભી આવ્યા અને જૂની સમસ્યાઓ જેમ કે અસમાનતા એ ચાલુ રહી.
સમજાયું હવે. અને હવે આવીએ ચોથા ભાગ પર, આજની દુનિયા અને રાષ્ટ્રરાજ્ય. શું ગ્લોબલાઇઝેશનથી ખરેખર દેશોનું મહત્વ ઘટી ગયું છે? ઘણા લોકો એવું કહે છે.
હા, ઘણા લોકો એવું માનતા હતા, પણ ડેવિડસન આ વાત સાથે બિલકુલ સહમત નથી. તેઓ ભારપૂર્વક કહે છે કે ભાઈ, વૈશ્વિક મૂડીવાદ માટે રાષ્ટ્રરાજ્યો આજે પણ અનિવાર્ય છે. એમનું કામ કદાચ બદલાયું છે, પણ મહત્વ ઘટ્યું નથી. હવે રાજ્યોનું મુખ્ય કામ શું બની ગયું છે? તો કે પોતાના વિસ્તારને બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે વધુ ને વધુ આકર્ષક બનાવવાનું.
ઓછા ટેક્સ આપો, સસ્તા મજૂરો આપો, નિયમો સરળ બનાવો, એટલે રાજ્યો વચ્ચેની સ્પર્ધા ઓછી નથી થઈ, ઉલટાની વધી છે. દુનિયા સપાટ નથી થઈ, પણ રાજ્યોની એક ઊંચ નીચવાળી વ્યવસ્થા, એક હાયરાર્કી બની ગઈ છે. કેટલાક રાજ્યો વધુ શક્તિશાળી, કેટલાક ઓછા.
અને સ્કોટલેન્ડ જેવા અલગતાવાદી આંદોલનો વિશે તેમનું શું કહેવું છે? તેઓ પોતે સ્કોટિશ હતા. હા, એટલે આ મુદ્દાને તેઓ બારીકાઈથી જુએ છે. તેઓ માને છે કે આવા આંદોલનોમાં લોકશાહી અને સામાજિક ન્યાયના તત્વો હોઈ શકે છે. એ વાત સાચી, પણ આખરે તો તે પણ રાષ્ટ્રવાદના માળખામાં જ કામ કરે છે. અને આ માળખું મૂડીવાદી સ્પર્ધાના તર્કથી બંધાયેલું છે. યુરોપિયન યુનિયનને પણ તેઓ કોઈ પોસ્ટ નેશનલ વિકલ્પ નથી માનતા, પણ યુરોપિયન દેશોનું એક જૂથ, એક કાર્ટેલ ગણે છે, જે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે બન્યું છે. આથી જ તેઓ અંતમાં રાષ્ટ્રરાજ્યની મર્યાદાઓ ઓળંગીને આંતરરાષ્ટ્રીય સ્તરે કામદાર વર્ગની એકતા, સમાજવાદી આંતરરાષ્ટ્રીયવાદની વાત કરે છે.
ઓકે, આટલી વિસ્તૃત ચર્ચા પછી જો આપણે એકદમ મુખ્ય સંદેશાઓ તારવવા હોય, કી ટેકઅવેઝ, તો કયા કહી શકાય? મને લાગે છે કે પહેલો અને સૌથી આમ આંચકો આપે એવો વિચાર તો એ જ છે કે
રાષ્ટ્રરાજ્યો શાશ્વત નથી, પણ ઐતિહાસિક પેદાશ છે. હા, તમને કદાચ નવાઈ લાગશે, પણ જે રાષ્ટ્ર માટે આપણે આટલો ગર્વ અનુભવીએ છીએ તે કદાચ હંમેશાથી હતું જ નહીં. ડેવિડસન કહે છે કે આ આધુનિક યુગ નહીં, ખાસ કરીને મૂડીવાદ સાથે જોડાયેલી રચના છે. આ વાત આપણને આપણા પોતાના દેશના ઇતિહાસને જે વાર્તાઓ આપણે ભણ્યા છીએ, સાંભળી છે, તેને વધુ વિવેચનાત્મક રીતે, વધુ પ્રશ્નો પૂછીને જોવા પ્રેરે છે. બીજો મહત્વનો મુદ્દો એ લાગે છે કે રાષ્ટ્રીય ચેતનાનો આધાર ભૌતિક છે, એટલે કે દેશભક્તિ કે રાષ્ટ્રીય ઓળખની ભાવના ખાલી સંસ્કૃતિ કે વારસામાંથી જ નથી આવતી. એની પાછળ નક્કર આર્થિક અને રાજકીય કારણો છે, જે મૂડીવાદી વ્યવસ્થાને ટકાવી રાખવામાં મદદ કરે છે. આ સમજ્યા પછી આપણે કદાચ જોઈ શકીએ છીએ કે ક્યારેક રાષ્ટ્રીય ભાવનાનો ઉપયોગ ચોક્કસ રાજકીય કે આર્થિક હિતો સાધવા માટે કેવી રીતે થતો હોય છે.
બરાબર.
ત્રીજું, મૂડીવાદ અને રાષ્ટ્રરાજ્યનો ગાઢ સંબંધ. મૂડીવાદને વિકસાવવા અને સ્પર્ધા કરવા માટે એક ચોક્કસ પ્રકારના રાજકીય માળખાની જરૂર હતી. એવું માળખું જે ખાનગી મિલકતનું રક્ષણ કરે, વ્યાપારના નિયમો બનાવે અને સૌથી અગત્યનું, સ્પર્ધા માટે એક એકમ પૂરું પાડે. રાષ્ટ્રરાજ્ય આ જરૂરિયાત પૂરી પાડે છે. આ દૃષ્ટિથી જોઈએ તો રાજ્યની આર્થિક નીતિઓ એ કેમ બને છે એ વધુ સ્પષ્ટ થાય છે.
ચોથો મુદ્દો, સ્પર્ધા એ મુખ્ય ચાલક બળ છે. પછી ભલે તે બજારો માટેની આર્થિક સ્પર્ધા હોય કે જમીન અને પ્રભાવ માટેની રાજકીય કે લશ્કરી સ્પર્ધા, આ સ્પર્ધાએ જ રાષ્ટ્રરાજ્યોના નિર્માણને વેગ આપ્યો અને આજે પણ તે જ આંતરરાષ્ટ્રીય સંબંધોને ઘડી રહી છે. દુનિયા જાણે એક મોટી રેસનું મેદાન છે. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં દેખાતા સંઘર્ષો કે વ્યાપાર યુદ્ધોને આ દૃષ્ટિકોણથી જોઈ શકાય નહીં.
ચોક્કસ. અને પાંચમું, જે આપણે પહેલા પણ વાત કરી, રાષ્ટ્રવાદનો દ્વિસ્વભાવ. આ મુદ્દો ફરી યાદ કરવા જેવો છે. રાષ્ટ્રવાદ સારો પણ હોઈ શકે જ્યારે તે શોષણ સામે લડવાનું સાધન બને, અને ખરાબ પણ હોઈ શકે જ્યારે તે બીજા ઉપર પ્રભુત્વ જમાવવા માંગે, નફરત ફેલાવે. તેથી કોઈપણ રાષ્ટ્રવાદી દાવા કે ચળવળને આંખ બંધ કરીને સ્વીકારી લેવાને બદલે તેનું વિશ્લેષણ કરવું જરૂરી છે. ભાઈ, આ કોના હિતમાં છે? આના પરિણામો શું આવશે?
આ પુસ્તકમાં ખરેખર કેટલાક એવા વિચારો છે જે આપણી સામાન્ય સમજને હચમચાવી દે છે, જેણે ઊંઘમાંથી જગાડે તેવા. એવા કેટલાક યાદગાર વિચારો કયા છે?
હા, ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો જોઈએ જે ડેવિડસન રજૂ કરે છે, જેને આપણે કોટ્સ ના કહી શકીએ પણ એમના વિચારોનો સાર છે. પહેલો, રાષ્ટ્રો રાજ્યો પેદા નથી કરતા, પરંતુ રાજ્યો, ખાસ કરીને મૂડીવાદી રાજ્યો, રાષ્ટ્રોને ઘડે છે. આ તો સાવ ઊંધી વાત લાગે નહીં. આપણે તો માનીએ છીએ કે પહેલા લોકો હતા જેઓ એક રાષ્ટ્ર હતા અને પછી તેમણે પોતાનું રાજ્ય બનાવ્યું. ડેવિડસન કહે છે, ના, ઇતિહાસમાં ઘણીવાર ઉલટું થયું છે. પહેલા રાજ્ય બન્યું અને પછી તેણે શિક્ષણ, સેના, પ્રતીકો, કાયદા દ્વારા રાષ્ટ્રની ભાવના લોકોમાં ઊભી કરી.
બરાબર. બીજો વિચાર, રાષ્ટ્રીય ચેતના કોઈ પ્રાચીનકાળના ધુમ્મસમાંથી નથી આવી, પણ મૂડીવાદી સ્પર્ધાની નક્કર જરૂરિયાતોમાંથી જન્મી છે. આ ફરીથી રાષ્ટ્રવાદના સાંસ્કૃતિક કે આધ્યાત્મિક મૂળ પર સવાલ ઉઠાવે છે. તે કહે છે કે ભલે આપણને આપણી રાષ્ટ્રીય ઓળખ ખૂબ જૂની અને સ્વાભાવિક લાગે, પણ તેના મૂળ આર્થિક અને રાજકીય વાસ્તવિકતાઓમાં, ભૌતિક જરૂરિયાતોમાં રહેલા છે.
ત્રીજું, રાષ્ટ્ર રાજ્ય એ બધા લોકોની સામૂહિક ઈચ્છાની અભિવ્યક્તિ નથી, પરંતુ તે એક સંસ્થાકીય માળખું છે જેના દ્વારા શાસક વર્ગો, મૂડીવાદી વર્ગો, પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે અને ગોઠવે છે. આ રાજ્યની તટસ્થતાના વિચારને પડકારે છે. એ કહે છે કે રાજ્ય ભલે લોકશાહી દેખાય, પણ આખરે તે અમુક વર્ગોના હિતોનું રક્ષણ કરવા માટે વધુ કામ કરે છે. એ બધાનું સમાન રીતે પ્રતિનિધિત્વ નથી કરતું.
અને છેલ્લો, ગ્લોબલાઇઝેશન વિશે જે તમે કહ્યું, વૈશ્વિકીકરણે રાષ્ટ્ર રાજ્યને અપ્રસ્તુત નથી બનાવ્યું, ઉલટાનું તેણે રાજ્યને વિશ્વ બજારમાં પોતાના પ્રદેશની સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરનાર મુખ્ય એજન્ટ બનાવી દીધું છે. આ ખરેખર બહુ મહત્વનું છે. રાજ્ય ગાયબ નથી થઈ રહ્યું, પણ તેનું કામ બદલાઈ રહ્યું છે. હવે તે ગ્લોબલ કેપિટલને આકર્ષવા માટે બીજા દેશો સાથે સ્પર્ધા કરે છે.
તો હવે સવાલ એ થાય કે આ બધી સૈદ્ધાંતિક વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ? આ જ્ઞાન આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે વ્યવહારમાં?
મને લાગે છે ઘણી રીતે. પહેલું તો આજની રાજકીય ઘટનાઓને સમજવામાં. દુનિયાભરમાં અને આપણા દેશમાં પણ રાષ્ટ્રવાદના નામે ઘણું રાજકારણ ચાલે છે, નહીં?
ડેવિડસનનું વિશ્લેષણ આપણને એ પૂછવા માટે પ્રોત્સાહિત કરે છે કે આ રાષ્ટ્રને વાત કોણ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે, તેનાથી કોને ફાયદો થઈ રહ્યો છે, શું તે ખરેખર બધાના હિતની વાત છે?
બરાબર. બીજું, સમાચાર અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું વિશ્લેષણ કરવામાં. જ્યારે આપણે ટીવી પર બે દેશો વચ્ચે તણાવ કે યુદ્ધના સમાચાર જોઈએ, ત્યારે તેને ખાલી નેતાઓની જીદ કે સંસ્કૃતિના ટકરાવ તરીકે જોવાને બદલે તેની પાછળ રહેલી આર્થિક સ્પર્ધા, સંસાધનો પર નિયંત્રણ, ભૌગોલિક રાજકારણ, આ બધું સમજવાનો પ્રયત્ન કરી શકીએ. આ આપણને ઘટનાના મૂળ કારણો સુધી લઈ જઈ શકે છે. ત્રીજું, રાષ્ટ્રીય હિત જેમાં શબ્દોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરવામાં. જ્યારે કોઈ નેતા રાષ્ટ્રહિતની દુહાઈ આપે ત્યારે આપણે વિચારવું જોઈએ કે આ રાષ્ટ્રહિત કોણે નક્કી કર્યું, શું તે દેશના બધા જ નાગરિકોનું હિત સમાન રીતે સાચવે છે. ઘણીવાર રાષ્ટ્રવાદનો ઉપયોગ સમાજના આંતરિક વિરોધાભાસો અને અસમાનતાઓને ઢાંકવા માટે પણ થતો હોય છે, એ સમજવું જરૂરી છે.
અને છેલ્લું પણ બહુ મહત્વનું, સામાજિક ચળવળો અને ભવિષ્ય વિશે વિચારવામાં. ડેવિડસનનું પુસ્તક આપણને યાદ અપાવે છે કે ક્લાઇમેટ ચેન્જ, વૈશ્વિક ગરીબી, મહામારીઓ જેવી જે વૈશ્વિક સમસ્યાઓ છે એનો ઉકેલ કોઈ એક દેશ એકલો નહીં લાવી શકે. કેમ? કારણ કે રાષ્ટ્ર રાજ્યની વ્યવસ્થા જ સ્પર્ધા પર આધારિત છે. આ માટે આંતરરાષ્ટ્રીય સહકાર અને એકતાની જરૂર છે. તે આપણને રાષ્ટ્રવાદથી પર જઈને વિચારવા પ્રેરે છે.
આ આખી ચર્ચામાંથી વ્યક્તિગત રીતે તમને કઈ વાત સૌથી વધુ સ્પર્શી ગઈ અથવા કહો કે આશ્ચર્યજનક લાગી?
મારા માટે સૌથી પ્રભાવશાળી વાત એ છે કે કેવી રીતે એક ભૌતિકવાદી દ્રષ્ટિકોણ જે આર્થિક અને સામાજિક રચનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે રાષ્ટ્રવાદ જેવી દેખીતી રીતે સાંસ્કૃતિક અને ભાવનાત્મક લાગતી બાબતોના મૂળને ઉજાગર કરી શકે છે. તે આપણને સપાટી નીચે જોવા માટે આમ કહો કે એક એક્સરે વિઝન આપે છે. અને બીજું, ઇતિહાસને સમજવાનું મહત્વ. જો આપણે સમજી શકીએ કે વર્તમાન વ્યવસ્થા કેવી રીતે બની, ભૂતકાળમાં શું થયું, તો જ આપણે તેના વિકલ્પો વિશે વિચારી શકીએ છીએ. ડેવિડસનનું કામ એ આશા આપે છે કે જે રચનાઓ આજે આપણને કાયમી લાગે છે, જેમ કે રાષ્ટ્ર રાજ્ય, તે પણ ઇતિહાસની પેદાશ છે અને એટલે બદલી શકાય છે.
અને મારા માટે સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે રાષ્ટ્ર રાજ્ય ખરેખર કેટલું નવું છે. મતલબ ઇતિહાસના લાંબા પ્રવાહમાં તે પ્રમાણમાં તાજેતરની ઘટના છે. આપણે તેને એટલું સ્વાભાવિક માની લીધું છે કે જાણે તે સદીઓ જૂનું હોય, સનાતન હોય, પણ એવું નથી. અને બીજું, રાષ્ટ્ર એ કોઈ આપોઆપ બનેલી વસ્તુ નથી, પણ તેને કેટલી સક્રિય રીતે ઈરાદાપૂર્વક ઘડવામાં આવ્યું છે, શિક્ષણ દ્વારા, મીડિયા દ્વારા, કાયદાઓ દ્વારા, યુદ્ધો દ્વારા. આ નિર્માણ પાછળની જે પ્રક્રિયા છે એના વિશે વિચારવું એ ખરેખર આંખ ખોલનારું છે.
ખરેખર. અને આ ચર્ચા મને લાગે છે એક મોટા પ્રશ્ન પર છોડી જાય છે જેના પર આપણા શ્રોતાઓ વિચારી શકે છે. જો રાષ્ટ્ર રાજ્ય એ ઇતિહાસના એક ચોક્કસ તબક્કાની પેદાશ છે જે મૂડી વાત સાથે જોડાયેલી છે, તો ભવિષ્યમાં માનવ સમાજના રાજકીય સંગઠનનું સ્વરૂપ કેવું હોઈ શકે? શું આપણે હંમેશા આ રાષ્ટ્રીય સરહદો અને સ્પર્ધામાં જ જીવતા રહીશું, કે પછી કોઈ અલગ, વધુ સહકારી, વધુ માનવીય વ્યવસ્થા શક્ય છે? આ એક મોટો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપની દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.